તારીખ 17/12/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 251 અને 252 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 199
આત્મગ્રહ છે. જો આનંદ વસ્તુનું સ્વરૂપ હોય તો મારા મારે મારા કાર્ય માટે કોઈ સાધન મેળવવા પડે તો મારું કાર્ય થાય એ પરિસ્થિતિ છે, એ વસ્તુ સ્થિતિ છે. એટલે કે કોઈ પણ પ્રકારના દ્રવ ક્ષેત્ર કા ભાવ હોય મારું પ્રયોજન હિતકાર કરવા માટે કોઈ પણ દ્રવ ક્ષેત્ર કા ભાવનો પ્રતિબંધ મને નથી. અને એ વાત આગળથી પ્રસિદ્ધ છે કે સાતમી માર્કિંગમાં પણ સમ્યક દર્શન અને સદઉપયોગ જીવ પ્રગટ કરી શકે છે, રામજી પ્રસિદ્ધ વિશે. એટલે કહેવાય તમને બીજા સાધનની રાહ જોવી પડે, પ્રતિકૂળતાઓ દૂર કરવી પડે તો એને સદઉપયોગ પ્રગટ થાય, એ વસ્તુ સ્થિતિ નથી. સામાન્ય રીતે એવું વિચારવામાં આવે છે, અમુક વિકલ્પ રહે છે, વિકલ્પ રહે છે, માટે એ વિકલ્પ નહીં રહે એવું થઈ જાય, એવું કરવામાં આવે પછી સાધન આત્માનું કરીએ અને આત્માનું સાધન કરતી વખતે વિકલ્પ થઈ નહીં. માટે વિકલ્પ નહીં થયો એવું પહેલાં કરવું એવું જોઈએ. વસ્તુ સ્થિતિ એ છે કે પરબ્રહ્મમાં તમે કંઈ કરી શકે છો, એ વસ્તુના સ્વરૂપમાં જ. જો વસ્તુના સ્વરૂપમાં એમ નથી એમ ધ્યાનમાં આવે તો પછી એનો વિકલ્પનો પ્રશ્ન રહેતો નથી. કોઈ પણ દ્રવ ક્ષેત્રકાર ભાવનું ભણવા છે તારા સ્વરૂપનો વિષય નથી. આત્મ સ્વરૂપમાં કોઈ પણ ગૃહ ક્ષેત્ર કારભાવને પહોંચે એ નથી. જો એને પહોંચે નથી, એને સ્પર્શના નથી, તો તારું કાર્ય કરવા માટે એને કોઈ પ્રતિબંધ છે, રૂકાવટ છે, એ વાત પણ રહેતી નથી. એમાં તો સામર્થ્ય એવું છે, દ્રવ્ય એટલે દ્રવ્યમાં રહેવાનું સામર્થ્ય એવું છે કે એ સામર્થ્ય પોતે જ પોતાની શક્તિ વડે કાર્ય કરી રહ્યું છે. પણ જીવમાં એની પ્રકૃતિ નથી, એટલે એ સામર્થ્યનો એ ઉપયોગ કરતો નથી. જેમ પોતાનું ઉડવાનું સામર્થ્ય છે પણ ભૂગોળના અંધો થઈ ગયા પછી એ સામર્થ્ય પ્રતિ ખૂબ બેઠો છે, એ પિંજરામાં આવે છે, પકડાય છે. નહીંતર જીવતો પકડ કેવી રીતે મળે? એને તો પકડવા જાવ મળી જાય. પણ એ યુક્તિ છે કે એનું સામર્થ્ય ભૂલે ત્યારે એ પકડાય, એનું સામર્થ્ય જો એ ન ભૂલે તો એને પકડવા કોઈ સમર્થ નહીં. જીવ પોતાનું સામર્થ્ય ભૂલ્યો છે, દ્રવ એટલે અહીંયા એમ કહેવું છે, જીવ પોતાનું સામર્થ્ય ભૂલ્યો છે, બીજા બીજા સાધનોની અપેક્ષા રાખીને, સાધનાંતરની અપેક્ષા રાખીને એ પોતાનું કાર્ય કરવા માંગે છે, એટલે એને આધાર લેવો છે બીજાનો, બીજા સાધનોના આધારે એને કામ કરવું છે. વસ્તુનું વિજ્ઞાન એવું છે કે જીવ પોતાની નિઃસત્તાનો આધાર લે તો એની સામર્થ્યની શક્તિ ખીલે, જો જીવ અન્ય સત્તાનો આધાર લે પર સત્તાનો આધાર લે તો એની અશક્તિ વધે, એની શક્તિ ઘટે, પરિણામમાં એ પરિસ્થિતિ ઊભી થાય. એટલે એના સામર્થ્યની એને પ્રતીતિ આવી જોઈએ. જો કે સામર્થ્યનો ભાવ છે એ પર્યાવરણની વ્યક્તિને પ્રગટ ન હોવાને લીધે સામર્થ્યરૂપ ભાવ છે, એ શક્તિરૂપ છે, સામર્થ્યરૂપ છે, દુવાશ્રયની અગ્નિની પેઠે શિખા છે એ તો વ્યક્ત કરી આવે છે, અને દુવાશ્રયમાં ટોપકામાં રહેલી અગ્નિ છે એ સામર્થ્યરૂપ અગ્નિ છે. જીવની પોતાના સામર્થ્યની પ્રકૃતિ આવવી એટલા માટે થોડી કઠિન છે, એનું કઠિન પડે છે. વ્યક્ત કરવાનું નામ જો સામર્થ્ય હોત તો તરત પકડે એને સમજે છે એમ, પણ સામર્થ્યરૂપ ભાવ હોવાથી, દ્રવ સામર્થ્યરૂપ ભાવે હોવાથી એની પ્રકૃતિ આવવી એને કઠિન છે, એને જ્ઞાનમાં એની પકડ આવવી એને કઠિન પડે છે. કઠણ છે એટલે પર્યાવરણ જેટલી સુગમ નથી, પર્યાવરણ જે મંથા એટલું સુગમ નથી, તો પણ અસંભવિત છે અને અશક્ય છે એમ નથી. પાછું સંભવિત છે, શક્ય છે, અનંતા એ સામર્થ્યને ગ્રહણ કરીને પોતાની સાધના કરે છે. ચોક્કસ રહેલું છે, એટલું પકડવું કઈ જેટલું અઘરું નથી, પરિવાર જેટલું સુલભ નથી, એટલે કઠણ કહીએ અપેક્ષાએ, પણ સત્ય છે કે અસંભવિત નથી. અને એની બીજી વાત કરવી છે, બીજાનો વિષય એવો છે કે અવ્યક્ત સામર્થ્યને વ્યક્ત પણ ભાવના છે તે વ્યક્ત થાય. આવો એક બીજાનો વિજ્ઞાન છે, તે વ્યક્ત થાય, પરિણામ રૂપ થાય, એટલે શું કે સામર્થ્યમાં પણ એવું સામર્થ્ય છે કે જેવું સ્વરૂપ છે એવું જ પરિણામ થવાનું એ પણ એનું સામર્થ્ય છે. એ જ્ઞાનનું સામર્થ્ય છે, આનંદનું સામર્થ્ય છે, ત્રિકાળ શાશ્વત રહેવાનું સામર્થ્ય છે, તેને અસ્તિત્વનું સામર્થ્ય છે, એવું પ્રભુત્વ છે, પરમેશ પરમેશ્વર પરમ ઐશ્વર્ય છે, સામર્થ છે એમ શુદ્ધ પણ પરિણામ એ પણ એનું સામર્થ્ય છે. આ બધા અંગમાં આ પણ એક અંગ છે. એ રીતે જો જોવામાં આવે, દ્રવને એ રીતે જોવામાં આવે કે અરે શુદ્ધ પણ પરિણામ એ તો મારું સામર્થ્ય છે, સ્વસંવેદન રૂપે થવાનું રીતે મારો સ્વભાવ છે, કરવાનો ક્યાં પ્રશ્ન છે, અને જો વ્યક્તપણે થવું એવું એનું સામર્થ્ય છે, એવું વ્યક્તપણેનો ભાવ ભાવવામાં આવે, વાત તો ભાવની છે, ભાવનાની છે, તો વ્યક્ત પરિણામ થઈ જાય છે. આખા સંસારનો આ અંદરપણ છે, અને એ ધોની ગુરુદેવે 47 શક્તિઓના એક એક શક્તિઓના વર્ણન વખતે આ ધ્વનિથી પ્રવચન આપ્યું છે. એ ધ્વનિથી પ્રવચન આપવાનું કારણ પણ એ છે કે એક શક્તિનું વર્ણન સામર્થ્ય પણ નથી કર્યું. હું ખુદ અમરચંદ્રાચાર્ય પણ જે સમીસારની ટીકા કરી એ અનુસાર એક એક શક્તિનું વર્ણન એનું વ્યક્ત પરિણામ થવાની સામર્થ્યની અપેક્ષા લઈને કર્યું છે. તે શક્તિમાં પણ એવું છે, પ્રત્યેક શક્તિમાં તે શક્તિરૂપ શુદ્ધ પરિણામ થવાનું એનું અનુરૂપ છે. કેમ કે દ્રવમાં એ રૂપ છે, શુદ્ધ પરિણામમાંનું દ્રવ સ્વરૂપે પરિણામમાંનું એ સામર્થ્ય. તેથી એક એક શક્તિમાં પણ એ શક્તિનું એ સામર્થ્યનું રૂપ છે. જેમ કે પ્રકાશ શક્તિ લીધી તો સ્વસંયોજન નવી પ્રકાશ શક્તિ લીધી, સ્વસંયોજનની પરિણામની અપેક્ષા લીધી અમારે કે જો પ્રકાશ શક્તિ વ્યક્ત થાય તો એમાં સ્વસંયોજન હોય. તો પ્રકાશ શક્તિ છે એની વ્યાખ્યા એની સંવેદનીય રીતે આપી છે, શૈલી જેવી કરી કે જેથી શક્તિને વ્યક્તપણે ભાવી શકે. જો શક્તિને વ્યક્તપણે ભાવવામાં આવે તો શક્તિ વ્યક્ત થાય છે. આ શક્તિને વ્યક્ત કરવાની વિધિ છે. અને આ નિર્ણયને લીધે એને બીજા સાધનની કોઈ જરૂર રહેતી નથી. આ વિષયની કંપની વિશ્વાસ લાવવો અથવા કેવો હું સમજે હું પણ આથી પોતાપણાથી એની સત્તા નિર્સત્તાનું ગ્રહણ, નિસત્તાનું અવલંબન, નિસત્તાનો આધાર કરીને ભાવવાની વાત છે. બધે મોઢા બે હું કરે છે કે નહીં એ પણ શૈલી કરી છે. પરિણામથી સ્વપદની સાધના થાય છે, આરાધના છે. હું છું હું છું બીજા સાધનની રાહ નહીં જોવી પડે એમ કહેવા પાછળ વસ્તુનું સ્વરૂપ પ્રસિદ્ધ કરવું છે કે આવી વસ્તુનો સ્વભાવ છે, દ્રવનો આવો સ્વભાવ છે. અને એવો દ્રવનો સ્વભાવ પણ જો વ્યક્ત થવાનો, દ્રવ સ્વરૂપે વ્યક્ત થવાના એના સ્વભાવને જો તારું પરિણમન દ્રવ સ્વરૂપે ચાલુ થઈ જશે. અને એમ થશે તો કયા સાધનની તારે રાહ જોવાની, કયું સાધન મેળવવાનું રહ્યું, કે કોઈ સાધન જીતાવવાનો, શોધવાનો, મેળવવાનો કોઈ પ્રકાર કોઈ એમાં જરૂર રહેતી નહીં, કોઈ આવશ્યકતા નથી. એટલે જીવને પરાધીનપણે પુરુષાર્થ કરવાનો અભિપ્રાય ખલાસ કરે છે કે મને મારું કાર્ય કરવામાં કોઈની પરાધીનતા નથી, સ્વાધીન ગુણે હું મારું કાર્ય કોઈ પણ ક્ષણે કરી શકું છું. પણ એને નિજ કાર્યનો ઉત્સાહ આવે, નિજ કાર્ય કરવામાં ઉમંગ આવે અને ઉલ્લાસિત ગુરુવાર તત્વ પામવાનો અધિકારી છે. સુમિતજીએ પાત્રતાના લક્ષણમાં એ વાત લીધી છે કે ઉલ્લાસિત ગુરુવાન જીવ તત્વ પામવાનો અધિકારી છે. આમાંથી નીકળે આ બધી ગંભીરતા પડે છે. એ વચન જો એને અન્ય સાધનની સાધનાંતરની અપેક્ષા નથી એમ સમજાય પોતાનું સ્વરૂપ તો એનો ઉલ્લાસ ઉત્પન્ન થાય કે અરે ગમે તે ક્ષણે હું મારું કામ કરી શકું છું. શરીરમાં વ્યાધિ હોય ત્યારે, પીડા થતી હોય ત્યારે, કોઈ પણ ક્ષણે પેલા વ્યાધિ મટે તો પછી કઈ ઉપયોગ રહેલો થાય ને તો ઉપયોગ ત્યાં છોટો લે છે. ઉપયોગ છોટો લે છે એ પણ એમાં અનુપણું કર્યું છે, દેહમાં અનુપણું કર્યું છે, તેથી રહે છે. દેહાત્મક બુદ્ધિ હોવાને લીધે શરીરમાં અનુપણાને લીધે ઉપયોગ રહે છે. આત્માનું અનુપણું કર આપણું કામ નહીં, આપણે એવું ના કરી શકીએ. કોઈ કરી શકતા હોય મહાત્મા એવું યોગ્ય હોય, બીજી વાત બીજાની વાત જુદી છે, આપણે ન કરી શકીએ. સાધના છે તમે વેપાર કરતા કરતા આ બધું કરો છો, અમે તો નિવૃત્તિ લઈને તો કઈક કરીએ છીએ, બાકી નિવૃત્તિ વગર આ બધું નાશનું વિચારને અમે ના કરી શકીએ. વેપાર ધંધો કરવો અને આ કરવું બે કરી નથી શકતો. અમારું કામ નહીં એમ લાગ્યા છે, આડ મારી દે પહેલે છે સારી શક્તિની જે વ્યક્ત શક્તિની જે હદ છે એ હદ બાર જો પગલું ભરવા જઈશ તો પાછો પડીશ. વિવેક કરવો પડે, જેટલી શક્તિ વ્યક્ત છે એમાં કોઈ પણ ક્ષણે તારા કાર્યનો પ્રારંભ કરવા માટે તું સ્વતંત્ર છો અને તું કરી શકે છો, ન કરી શકે એ પ્રશ્ન નથી. એ વાત સ્વાનુભવથી જ્ઞાનીઓએ પ્રસિદ્ધ કરેલી છે કે કોઈ સાધનની અપેક્ષા વગર તારું કાર્ય બરાબર કરી શકે છો અને એ તારું સ્વરૂપ છે. દર્શનમાં તો બહુ પર્યાય ક્યાં છે? સૌથી વધારે તત્વજ્ઞાન અને ફિલોસોફીનો વિસ્તાર વેદાંતમાં છે. વિજ્ઞાન જેટલા સંપ્રદાય ધર્મ છે એ તમામ સંપ્રદાયના વિસ્તાર વાળું કોઈ તત્વજ્ઞાનનો ક્ષેત્ર હોય તો એ વેદાંતમાં છે. બધા એનાથી એ છે, એમાં પણ ગ્રહણ કરવાનો વિષય નથી. ગ્રહણ કરી આવી છે વસ્તુના સ્વરૂપની વ્યવસ્થિત વાત એક જગ્યાએ નથી, ક્યાંય નથી. ગુણની વાત કરે તો સત્વ રજસ અને તમસ એ તો પર્યાય છે, કઈ ગુણ નથી. તમે ગુણે કે એક ગમ કશાય વાળો ગુણમાં કરતું તો એ ક્ષમા કરે તો કરું એમ. એ સત્વ ગુણને અંદર શાંતિ વર્ષમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પ્રખર વેદાંતના વિદ્વાન પ્રશ્ન કર્યો છે કે કોઈ પણ પદાર્થની પ્રજ્ઞાપૂર્ણતા તેના દ્રવ્ય ક્ષેત્ર કાળથી થઈ શકે છે, તો આત્મા પણ એક રિયાતી ધરાવતું તત્વ છે કે પદાર્થ છે, તો તેના દ્રવ્ય ક્ષેત્ર કાળથી તે વિષયની અંદર હું નિરૂપણની તમારા તરફથી અપેક્ષા રાખું છું. શું કે ખાઈ જાય એના શાસ્ત્રમાં નથી, વિષયથી એ તદ્દન અજાણ્ય છે. આપણું બહુ બધું પ્રખર પ્રખર વેદાંતિ પહેલે તબક્કે ખપ થઈ ગયા. દ્રવ્ય ક્ષેત્ર કા ભાવથી આત્માની વાત ત્યાં નીકળે એ કોઈ વાત ત્યાં છે. ક્ષેત્રની વાત એટલી આવે છે પરમ ધર્મ છે અને સર્વવ્યાપક છે. એમાં છે બુદ્ધિની પાંચ સુધીની વાત છે, અવસ્થાપક અનિત્ય છે, માણસ મરી જાય છે, જન્મે છે, શાશ્વત પણ છે. આમાં પુણ્યતાને લઈને વૈરાગની વાત કરે છે. એ બધી જ્યાં બુદ્ધિ પહોંચે છે, બુદ્ધિ ગોચર થાય છે જે વિશે ત્યાં સુધીની બધી વાત છે. દેવગુણ પર્યાય આમ તો બુદ્ધિ ગોચર થવાનો વિષય છે, પણ એ તો કેવળ જ્ઞાન અનુસાર નિરૂપણ છે, એટલે એ વગર કોઈની તાકાત નથી. પરંતુ દ્રવગુણ પર્યાયના અનુભવ રીતે સમજે છે, પણ એને એ પ્રશ્નમાં ઉભા રહેવું પડ્યા છે કે વસ્તુ ત્રિકાળ ધ્રુવ છે એ અપરિણામશીલ છે, એની વસ્તુ પર્યાય છે પરિણામશીલ છે, તો ધૂળમાંથી ઉત્પાદ કેવી રીતે? કેમ કે એ વિષય છે, એ બુદ્ધિનો વિષય નથી. અનુભવમાં જાય ત્યારે ધ્રુવના આધારે અનુભવીએ ત્યારે એનો અનુભવ થાય કે આ ધ્રુવ પર્યાય છે. એના બે કટકા નથી, પદાર્થ એક છે, ધ્રુવ ધ્રુવ છે, પરિણામ પરિણામ છે, છતાં બે કટકા નથી, વસ્તુ એક છે અને વસ્તુ પરિણમી રહી છે. જેમ વૃક્ષ છે ડાળા પાંદડા ફળ ફૂલમાં પાંદરેલી ચીજ છે, એમ પદાર્થોના મૂળ પર્યાયમાં પાંદરેલી ચીજ છે. અમૃતમાં એ વિષય સારી રીતે આવે છે. જો વસ્તુ બુદ્ધિ છે લેવા જાય તો કહી શકે એવું નથી કે ધ્રુવનું પર્યાયનું વિજ્ઞાન ત્યાં નથી. કેમ કે સિદ્ધાંત શાસ્ત્રનો નિયમ એવો છે કે તમે જે સિદ્ધાંતનું નિરૂપણ કરો એની પાછળ એને લોજિક આપવું પડે છે. કેવી રીતે લોજિક આપે? એને બુદ્ધિને ગુણ ન થાય તો એનું લોજિક ક્યાંથી આપે? પાછું જે સિદ્ધાંત રૂપે અફળ છે એ વાતને ટીકા આપવા માટે એનું સપોર્ટિંગ લોજિક તો જોઈએ, એ ક્યાંથી કાઢે? બુદ્ધિમાન ના આવે તો એટલે એ વાત ક્યાંય નથી. પર્યાયનો વિષય જૈન દર્શન સિવાય ક્યાંય નથી. હજી સંપ્રદાયમાં ક્યાં પૂજા ભક્તિ સિવાય યાત્રા છે, દયાદાન છે, બીજું શું હાલે છે? દ્રવ્યનું પર્યાય વિષયનો એ વિષય ચાલતો
નથી.
અભિપ્રાય છે એક મત એવો છે કે જે ઈશ્વર કર્તૃત્વમાં નથી પાછું, એવું એક મત છે. સાંખ્ય તો સાંખ્યની કેટલીક વાતો એવી છે કે જે જૈન દર્શનને કેટલીક વાતોનો મેળ ખાય છે. જેમ કે વસ્તુને કુટસ્થ કહે છે, બહુ પરિણામી કહે છે, જગત કરતા ઈશ્વરમાં ઈશ્વરની વાત સાંખ્યમાં ક્યાંય નથી આવતી. શું શું છે કે વેદાંત છે તેની ગુણ અભિપ્રાયથી વહેંચાયેલો એક સંપ્રદાય છે અને એમાં પરસ્પર એ અભિપ્રાયમાં કોને ક્યાં વિરુદ્ધતા છે એનો તોડ કાઢનાર કોઈ છે અને એની એમાં કોઈની ચાર ગુડવાનું નથી એટલે એ નાતા ગુણમાં કોઈ ઉતરતો નથી. એને જે વાત રૂચે એમ જાય છે એ બાજુ, બસ બીજું કાંઈ નથી. કાળક્રમે શું છે કે અનેક ઋષિઓ ગુણ્યો થયા, એનામાં પણ વાળા થયા, વિશેષ સૂક્ષ્મ વાળા થયા, શંકરાચાર્ય આદિ શંકરાચાર્ય બધા પણ સૂક્ષ્મ વાળા હતા. અને એ છે મળ્યું એવી રીતે કર્યું એથી વધારે બુદ્ધિ વાળા હોય તો એની તુલના કરીને એમ કે ને કે આમે આ તોડ ફોડ થાય છે, આમે આમે એને આ વાત આને તોડે છે, આને તોડે છે, તો કોઈને એટલી દરકાર નથી, એટલો અભ્યાસ નથી, એ જાતને વિચારશો નથી, તુલનાત્મક પદ્ધતિથી એ વાંકે કઈ ત્યાં વાત નથી.
વાતો
ખરી વાત છે, એમ જ છે. લગભગ સૂક્ષ્મ વાળા થયા જે જૈનાચાર્યો સાથે, જૈન વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થનો મોટો સ્ટેજ આખો આવવાનો સમાજની વચ્ચે એની પરીક્ષા વચ્ચે હતી.
હા,
એટલે ભગવાન તટક રીતે આવે છે કાશીની અંદર બહુ મોટા વિદ્વાન. પ્રવૃત્તિ તો ઘણી ગોઠવે છે, એનાથી માન નહીં ચડે, માનના ગુણ મટાડવો હોય તો બધું કઈ માથે તો મેં કર્યું છે એ ભૂલી જાઓ. તારું મારું રાજવેશ થાય તો કે સરળ વાક્ય કોણ લઈ ગયો, બધું એક જ ગ્રહ છે, એક જ પદાર્થ છે, બધું એક પરમ ભ્રમમાં બધું આવી જાય છે, કોણ મારું ને કોણ તારું, શું દર્શન છે કે જે જગતમાં તમામ અભિપ્રાય મીમાંસા કરે છે, ઊંડી વિચારણા કરે છે. જગતના જેટલા અન્ય ધર્મના સિદ્ધાંતો છે, પાયાના સિદ્ધાંતો, એની ચર્ચા વિચારણા અને અંગે મીમાંસા જૈન દર્શનના આગમોની અંદર છે, જૈન આગમોની અંદર છે. જ્યારે એવું એક દર્શન નથી કે જેને જૈન સિદ્ધાંતોની મીમાંસા કરવી હોય, જેમ જેને બુદ્ધિ સાથે તો કરે ને, તે નથી કરી શકતા. એ વિશેષતા છે. ઈશ્વરને લીન થઈ જાવ અને તન્મય થઈ જાવ એટલે તમે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય, બસ તમારો મોક્ષ થઈ ગયો, જાઓ ફિની છે તમારો મોક્ષ, એ જાત ત્યાં ઘરે પણ ચાલે છે. માને છે, થઈ શકતો નથી, પણ એમ થાય છે એને ગોળો રસ મારા ઉતરી ગયો, સુધાર થઈ ગયો, ઊંઘ થઈ ગયો, ઉપરના લીમ આવે છે ને, એમ જ કે છે કે જો તમારું મન પરમાત્માના એક સેકન્ડના ઓછા ભાગમાં પરિમાણ આપે છે કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો સ્થિર રહે એટલી વાત, ગાયનો શિંગડો ખરાબ હોય નહીં, ગોળાય હોય, અને ગાયનો હાર ગોળ હોય, ગોળ 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 ઉપર ગોળ કેવી રીતે રહીએ, છતાં જો જેટલી વાર લે એટલી વાર પણ જો તમારા મન પરમાત્મા સ્થિર રહે તો તમારો મોક્ષ થઈ જાય છે. આવું બોલાતા આવે છે. બુદ્ધિ ખૂબ લગાવે છે એ લોકોએ, બુદ્ધિ ખૂબ લગાવે છે એને, અસાધારણ બુદ્ધિવાન છે એવા માણસોમાં થયેલા છે, ઉદરવાળા તો બહુ અવકાર છે. શું છતાં પણ જૈન દર્શન તુલે કોઈ આવેલું નથી. શ્રીમદ રામચંદ્રજીએ એ વિષય પર બહુ સારી વાત કરી, કેમ કે એમનો અવગાર ઘણો હતો, અન્ય દર્શનોના શાસ્ત્રોનો અધ્યયન પણ એમને કરેલું, અવલોકન કર્યું, અને એના ઉપરથી એમણે એમ કહ્યું કે જેમ એક જ્ઞાનમાં બે તરવાર ન સમાય એમ આ વિશ્વમાં બે જૈન નથી, નિરૂપણ છે, તેનાથી અનુભવ નિરૂપણ જૈન શાસ્ત્રમાં જૈના છે. શરૂઆતમાં બધી વાતો માચા વગર કોઈ ને કહી દે છે એમ નથી, શરૂઆતમાં એમ નથી કરેલું, વાત કરે છે જોવું પણ છે, વેદાંતમાં તો વધારે જ્ઞાન જોયું છે,
દુઃખ છે એમ છે ખરેખર. જ્ઞાનીને એટલું દુઃખ ને દુઃખવાળી પરિણતિ હોતી. જાત જાતના બહારના જ્ઞેયો છે પણ મને તેમનું આશ્ચર્ય નથી. અનંતકાળથી પુણના ઠાઠનું આશ્ચર્ય ભૂતકાળમાં લાગતું હતું, ભૂતકાળમાં અજ્ઞાનની દશામાં એ લાગતું હતું. તે ભ્રાંતિને લીધે મારી ભૂલ હતી. અનંતકાળથી પુણ્યના ઠાઠનું આશ્ચર્ય લાગતું હતું. કરોડપતિ નામ સમથો વખાણ કરે, અરે ભાઈ કરોડ છે એને, ભાઈ કરોડો થઈ ગયા છે, અબજો થઈ ગયા છે, ફલાણું થઈ ગયું, છાનો માનો ભાઈ એની ભાઈ હોય એનું છે, તું તારે લેવા દેવાના. પણ તું મહિમા કરી કરી બહારના પદાર્થો પણ અંદર માં તો એ આતુર છે, પોતાની ચૈતન્ય સિદ્ધિ સિદ્ધિ જોવા માટે આતુર છે.
વાશિષ્ઠ ગ્રંથ છે, કપિલ નામ વૈરાગ નો ગ્રંથ છે, પણ વૈરાગ નો ગ્રંથ છે, વૈરાગ નો વિષય અનેક મુક્તિ પ્રવૃત્તિ દ્રષ્ટાંત વાંચેલા. પણ વ્યાખ્યાન કરતા હતા શંકરજી, પહોંચી ગયું વિરાજન શોષણ વિનંતી બનાવી પત્ર વાંચવાનું, યોગ વાશિષ્ઠ નું વાંચન તો આત્મા માટે કરવાનું કીધું હતું, વિદાંતમાં લોગવા માટે નતું. એટલે તમારે એમ સમજવું કે અમે જયારે વિદાંતનું વાંચન કરવાનો કહીએ ત્યારે વિદાંતિ બનાવવા કરતા જ નથી. એની પાછળ જે હેતુ હોય છે તે છુપાવી ન હોય પ્રકટન કરવા કે જે આ યોગ વાશિષ્ઠ વાંચવાની ભાવના કરે માટે એ પણ સત્શાસ્ત્ર બનવું જોઈએ. વેદના લક્ષ્ય વિકલ્પાત્મક ભૂમિકામાં આગમન ચિંતન મુખ્ય રાખજે. વેદજ્ઞાનના લક્ષ્ય સ્વયંકલ્પ દિશા તારી ચાલતી હોય ત્યારે વેદજ્ઞાનના લક્ષ્યથી આગળનું અવગણ ચિંતન, કયા પ્રકારે શાસ્ત્ર વાંચવું એનું માર્ગદર્શન છે. આગમનું ચિંતન, આગમનું અધ્યયન કઈ રીતે કરવું, કઈ રીતે કરવું, એનો યથાર્થ પ્રકાર શું છે, એ વાત છે. વિશિષ્ટના લક્ષ્ય કરજે. વેદજ્ઞાન કેવી રીતે કરવું, વેદજ્ઞાન કરવું છે, વેદજ્ઞાન કરવા માટે આ શાસ્ત્રના શું છે, જેટલા પ્રથમ છે સ્વાધ્યાયના, વાંચના, પૂછના, શ્રુતિ કે સાંભળવું, ચિંતન, મનન, ગોલન, બધું એમાં આવે. વેદજ્ઞાનના લક્ષ્ય મુખનું રાજ્ય આ પ્રકારે થયું. વિશેષશાસ્ત્રના વિશેષશાસ્ત્રને માર્ગની ચૌદ દિશા સુજવાનું કારણ બને છે, એ સતમાર્ગને સુગમ કરે છે. અર્થ કરવામાં ભૂલ કરે છે. જે ગુરુઓ શાસ્ત્રનું ઘણું વાંચન કરવા પાછળ પડી ગયા છે, એ આવી વાતનો આધાર લઈ ગયો છે. જો પૂજ્ય બહેનશ્રી એમ કહે છે કે વિશેષ શાસ્ત્ર જ્ઞાન માર્ગની ચૌદિશા સુજવાનું કારણ બને છે, વિશેષ શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત થવા માટે અમે ઘણા શાસ્ત્ર અધ્યયન હોય તો એ પ્રકારે તું વિશેષ શાસ્ત્ર જ્ઞાન કરીશ તો તમે માર્ગ ની ચારે દિશા સુધવાનું કારણ થશે. અંતરદાન શાસ્ત્ર જ્ઞાન છે એ માત્ર કોરી ધર્મનો વિષય થઈ જશે, અને તારા અંતર્મુખ થવાનો જે પુરુષાર્થ છે, વિજ્ઞાનનો જે પુરુષાર્થ છે, એ એક બાજુ રહી છે, એ બાજુનો દરવાજો તમારો બંધ થઈ જશે, અને પછી અંદર જવાતો નથી એટલે બહાર ને બહાર શાસ્ત્ર વાંચા કરો, કારણ કે તત્વજ્ઞાન છે એ તો બીજું થઈ ગયું નથી એમ સમજે આગળ વધશે. પ્રકારો છે એનું એક મુખ્ય કારણ એવું છે કે જ્યારે જે અંતરણ ન થઈ શકે એવી સ્થિતિમાં પરિણામમાં હોય અને એને એમ લાગ્યા કરે એના અંદર માટે જવાતું નથી, અને એ લાગીને જાણીને જાણે માંડી વાળી લીધી ત્યારે મારે અગ્રેસર થાય છે. પછી કોઈ તત્વના પ્રચાર પ્રસારના બને તત્વજ્ઞાનના વિષયની અંદર અગ્રેસર થાય છે, તો કોઈ પોતે એના ક્ષેત્રમાં નહીં જાય તો ઘણા શાસ્ત્રો વાંચવા, ખૂબ શાસ્ત્રો વાંચવા, કોઈ લેખક થઈ જાય, કોઈ વક્તા થઈ જાય, કોઈ લેખકના વક્તા ન થાય તો માત્ર શાસ્ત્ર ખૂબ વાંચવા, બહાર અટકવાનું થઈ ગયું એને સાધન માની લીધું, આમ કરતા કરતા ક્યારેક મને લાભ થઈ જશે, આ બહુ મોટી ગડબડ છે, ઘણી મોટી ગડબડ છે. એનાથી ગુણ પ્રગટવાને બદલે વાત જેને તત્વજ્ઞાનની પ્રવૃત્તિ કરવી છે એને વેદ જ્ઞાનના લક્ષ્ય કરવી જોઈએ. જો એમ કરવામાં ન આવે તો માર્ગને સૂજે, અને એમ કરવામાં આવશે તો માર્ગની ચારે પરખેથી દિશા સૂચ આવશે, દિશા સુધ આવશે, દિગ્દર્શન મળશે, દર્શન મળશે. તમે અંદર થઈને અંદર થી આગળ માટે ને આગળ માટે ખરેખર તો વેદજ્ઞાનનું લક્ષ્ય છે એટલે આગમ માંથી મળે છે, કેમ કે આગમ લખનાર વેદજ્ઞાનનું લક્ષ્ય આગમ લખ્યા છે. એ મુદ્દો તો ચુકાઈ ગયો, એ મુદ્દો છૂટી ગયો, એ મુદ્દો છૂટી ગયો એટલે તું કલ્પના ચડી ગઈ છે. મીઠા પ્રગટ થશે, તને ખબર પડશે નહીં, એટલે ગરીબ પ્રગટવાનું પ્રારંભ થાય છે. જ્યારે આ વિષયમાં જ્યારે લક્ષણ જો સજાવ ન રાખે તો કરવું છે નહીં, શેના માટે કયા લક્ષ્ય કરવું છે? આ તો સમાન છે, કાં તો યાંત્રિક દૃષ્ટિએ પૂજા કરે વિધિભૂત પડે, જેમ કોઈ રોજ પૂજા કરે, રોજ ભક્તિ કરે, રોજ દર્શન કરવું જોઈએ, હવે શ્વાસ સ્વાધ્યાય કરી લઈએ એક કલાક જેટલું થોડું તે વધારે, ઓછું તો વધારે, જેટલું કરવું છે એ લક્ષ્ય સહિત કરવું છે. લક્ષ્મીનાનો બાણ જેમ વ્યર્થ જાય છે એમ લક્ષ્મીનાની પ્રવૃત્તિ નિરર્થક જશે, અથવા ઉદ્યોગ ઉત્પાદક પ્રવૃત્તિ અનેક છે બાહ્ય સાધનોમાં, પણ મુખ્ય પ્રવૃત્તિ આનંદની કરવા જેવી છે. પણ મુખ્ય પ્રવૃત્તિ આગમની કરવા જેવી છે એમ કહેતા કોઈ આગમનો અટકે એક અસાધારણ માર્ગદર્શન આપે છે. વેદ જ્ઞાનના લક્ષ્ય પણ એ આગમનું ચિંતન રાખે છે. જો વેદ જ્ઞાનના લક્ષ્ય આગમનું ચિંતન ન રહેશે તો તું ભૂલો કરી જઈશ, આગમને જ ભૂલો કરી દઈશ, વિકલ્પ વૃદ્ધિનું કારણ થશે, ક્યાંક સમાધાન નહીં થાય તો સંદેહનું કારણ થશે, સંદેહ ઉત્પન્ન થશે તો તને અવિશ્વાસની ઉત્પત્તિ થઈ જશે, શંકાની ઉત્પત્તિ થઈ જશે, કાં તો તારો ઉભાર વચ્ચે પણ એમ થઈ જશે કે મને જ્ઞાન પણ ઓછું છે, ઘણો જ્ઞાને છે. આમ કાંઈક ને કાંઈક ગરબડ આવ્યા જ નહીં રહેશે નહીં. તો બહુ વાંચો તો બહુ એના વિચારો આવેલા કરે તો વિકલ્પ ઘટી જાય, વિકલ્પ શાંત થાય એ આ માર્ગ છે. એના બદલે વિકલ્પ ઘટેલા કાંટાળું જાણી જતું નથી, આ ત્યાં મૃત્યુ ગાડી ચાલી એમ પણ થવું જોઈએ. એની એક ગંભીર વાત એ છે આની અંદર, આ રીતે વેદજ્ઞાનના લક્ષ્ય વિશેષ શાસ્ત્ર જ્ઞાન જેને કર્યું હોય, આ બધી આપણા સિદ્ધાંતો અને એ સિદ્ધાંતોને પ્રયોગાત્મક વિચાર, વિકલ્પ દશામાં પ્રયોગાત્મક વિચાર, તો માર્ગના આનંદ એના ચારે પરખા એટલા ચોખ્ખા અને સુદૃઢ થઈને એ માર્ગમાં આવે, માર્ગમાં આવે આપણે ઈચ્છિત થવાનો પ્રશ્ન રહે. વિશેષ વાત છે, કોઈ માર્ગમાં આવી જાય છે, માર્ગ ઈચ્છિત થઈ જાય છે એવું પણ બને છે. એનું કારણ એ છે કે આગળ જ્ઞાનના વિષયમાં જે 40 પ્રકારથી વિષય સ્પષ્ટ થયું અને દ્રઢથી જે રીતે આવવાનું જોયું એ રીતે આવવાનું બન્યું નથી. પોતે નાયક આત્મા જ્ઞાનની પરાને લીધે રાગથી સર્વ પ્રકારના જળ પદાર્થોથી ભિન્ન છે. એવું જે પોતાનું જ્ઞાન બીજાથી રાગથી પરથી જુદાપણાનું જે પોતાનું અને પોતાનું આનંદપણાનું જ્ઞાન અભિન્નપણાનું જ્ઞાન એને ભેદ જ્ઞાન કહે છે. શાસ્ત્રી વાંચવા તો આ ભીન પડવાના લક્ષ્ય શાસ્ત્ર વાંચવા જેમ કે માલ ખરીદ કરવો તો કમાણી થાય એવા લક્ષ્ય કરવું, માલ ખરીદ કરવો માલ લેવાની જરૂર તો કરવી પડે, ખરીદવાનો માલ દુકાનમાં રાખીને તો કમાણી થાય એ લક્ષ્ય, વધુમાં વધુ કમાણી થાય એ લક્ષ્ય એને વેચવા. પ્રવૃત્તિ બહુ જુદી જુદી છે, ખરીદતી વખતે પૈસા લેવાના છે, વેચાણ કરતી વખતે પૈસા નહીં લેવાના છે, એક વખતે માલ લેવાનો બે વખતે માલ લેવાનો છે. વિરુદ્ધ પ્રવૃત્તિના લક્ષ્યની પ્રવૃત્તિ અવિરુદ્ધ છે. શું વિરુદ્ધ પ્રવૃત્તિના લક્ષ્યની પ્રવૃત્તિ અવિરુદ્ધ છે એ નવારણીનો ઉપયોગ ચાલે, નિશ્ચયનો વિષય ચાલે, બધો વિષય ચાલશે. આગળની અંદર તો વ્યવહારનો વિષય આવશે, નિશ્ચયનો વિષય આવશે, અનેક નવી બંધ વિષય ચાલશે. તો એની અંદર બંને વિષય વિરુદ્ધતા જરૂર છે પણ વાંચનના લક્ષ્યમાં અવિરુદ્ધતા છે. શું એ બરાબર વાંચે છે અને તેને પક્ષ થશે, કાં તો નિશ્ચયના પક્ષે જરૂર છે, કાં તો વ્યવહારના પક્ષે જરૂર છે. એને વસ્તુ હાથમાં આવશે એ ગડબડ થાય જ છે. અમારી જીવનની વ્યવહારમાં એમની રુચિ હોવાથી મોટા ભાગે જીવો તો વ્યવહાર આ પાસે હોય છે. કોઈ જીવની વૃદ્ધિ પહોંચે છે, વૃદ્ધિ પહોંચે છે કે માલ તો નિશ્ચિત સ્વરૂપમાં ભરેલો છે, અનુભવનો યોગદાન તો નિશ્ચિત આત્મા છે અને એનો આધાર લેવાનો છે ને એનું વિધાન આપવાનું છે. ચોખ્ખી વાત આવે છે ના તો આપણે એના પર જોર આપો કૃત્રિમ ઉદાહરણ વસ્તુ ભાષાને દર્શન મુનિ લીધે ભાષાને દર્શન મુનિના વિચારથી પોતાનું ગુરુ સમજતું નથી. તો એ બુદ્ધિ પૂછી છે પણ આની પકડ કરવા જેવો છે, આનો આશ્રય લેવાનો છે, આને વજન લેવાનું છે, તેનો પક્ષ ખોટો કરે છે. રાગમાં વિષય આવે ને ત્યારે એનો એને એના રાગમાં એનો દ્વેષ વર્તે, એના રાગમાં એનો દ્વેષ વર્તે. હા, એ નિશ્ચયા પાસે એનું કામ અનુરૂપમાં થાય છે. તો કોઈ ને કોઈ અનુરોગની અંદર જેનું ક્ષોક્ષણ કામ કરતો થાય એ અનુરોગનો વિશેષ કરે એનો પક્ષ એને થઈ પછી એને બીજા અનુરોગનો યથાર્થ અધ્યાત્મ છે અને તો ચારે અનુયોગની અંદર અધ્યાત્મ સમજાય છે, ખ્યાલમાં આવે છે અને ચારે અનુયોગ એના યથાસ્થાને બરાબર છે એમ લાગે છે. એ યથાયોગ્ય સ્થાને એનું નિરૂપણ છે. એમાં ક્યાંય રાગદોષ કરવાનો પ્રશ્ન રહેતો નથી. તો મૂળમાં ખામે છે પણ યથાર્થતાને ખામે છે. ભાવનાપૂર્વક યથાર્થતા આવી જોઈએ, યથાર્થતા નથી આવી. પછી ભગવાન યોગનો અભ્યાસ વધારે કરે છે તો કર્મની યોગ ઉપર ને કથાની યોગ ઉપર દ્વેષ કરે છે. એ બધું હું એમાં નકામ એમાં કામ નથી, એમાં કામ માંગુ છું દુર્ગાની યોગનો અભ્યાસ કરો. બસ દુર્ગાનો યોગ એવું કોઈ કર્ણાની યોગના સિવાય આવી શકે પણ કર્ણાની યોગનો અભ્યાસ વગેરે તમે દુર્ગાની યોગ માટે સૌ જ ખોટું છે, તમને ખબર જ નહીં પડે દુર્ગાની પક્ષ કરે એવું નથી. હા, ભાવના તો મોટું સુધી થાય, યથાર્થ આવી જાય છે. ભાવના તો પાયાનો વિષય છે, એકદમ પાયાનો વિષય છે. કાંઈ સમજણ ન પડે તો તું ભાવના માં રહે, એ તો ભૂલની જાણવા છે. પોતાના બધું સ્વરૂપ આવશે, બધું આગળ વધવાનું થશે, એ યથાર્થ પ્રકારે થશે. પણ છે પુરુષ નું સ્થાન કહો, એનો ભેદ તમે કઈ લો? શું પ્રશ્ન? શરીર પછી ઉપદેશ, જ્ઞાન દર્શન કે ઉપદેશ, શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુખી, પોતે શંકા છે આપ, એનો માર્ગો શીખવે. જ્યાં શંકા ત્યાં ધન સંતાપ. ઉત્તમ જ્ઞાન પ્રભુ મુલકમાં ગુરુ ભગવાન, ગુરુ મુલકમાં ભગવી રાગ તે ઉપજવા પૂરી ભાગ, તે નહીં તો તે સત્સમ, તેમ નહીં તો કોઈ જે જ્ઞાન તે સદૈવ સદા દર્શન વિવેક વિવેક. અહીંયા છે પ્રશ્ન. પછી પામે ધ્યાન છે. પ્રથમ શબ્દ ત્યાં આવ્યો છે. મંદિરયુક્ત જીવ કર્મ સહિત ઉદ્ગળ રચના કર્મ ખચિત ઉદ્ગળ જ્ઞાન પ્રથમ દે જાણ મરદે લે પછી પામે ધ્યાન. જો ઉદ્ગળ જ્ઞાન લે તો પણ અવર સ્થિતિ ત્યાં છે. સંયમ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. છેલ્લું પછી પછી બીજી કહીશ, જયારે ચિત્ત સ્થિર થઈશ. હું શું કહે છે છેલ્લું જે બળપદ છે એના વિષયનું સંતાન છે. પાંચમી અને છઠ્ઠી કડી છે કે બંધયુક્ત જીવ કર્મ સહિત આ સંસારની અંદર જીવ છે એ કર્મ બંધન સહિત છે. પૂર્વ રચના કર્મ ખચિત, ખચિત એટલે અવશ્યપણે ફૂટબોલની જે રચના છે, કર્મ છે એ ફૂટબોલની રચના છે. અને જીવ એની સાથે અનાદિથી સંયોગ રૂપે બંધાયેલો છે એ વાત એને સમજવી જોઈએ. જો એમ ન સમજે તો મારે સંસારથી કર્મબંધનથી છૂટવું છે એ વાત ઊભી થતી નથી. કર્મબંધનને સ્વીકારવામાં ન આવે તો મોક્ષને સ્વીકારવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પ્રથમ લે જાણ નિર્દે લે પછી પામે ધ્યાન. પહેલા પૂર્વ નું જ્ઞાન કર, એ પૂર્વ ને સમજણ કરતા પૂર્વથી જીવ ભીણ છે, જળથી જીવ ભીણ છે, એ જે તને જ્ઞાન થશે ભીનપણાનું, તો તને તને નિર્દેહ એટલે દેહ છે, પૂર્વાત્મક દેહનો સંયોગ છે. જળ દેહનો સંયોગ હોવા છતાં એ નિર્દેહ માત્ર ધ્યાનને પ્રાપ્ત કરી શકે છે, પ્રાપ્તિ થશે. કેવા ધ્યાનની પ્રાપ્તિ થશે? કે જેના દેહથી આત્મા ભિન્ન છે તેવા આત્માના ધ્યાનની પ્રાપ્તિ છે. જો કે ફૂટબોલ દેહ એ દેહ છે, એ ફૂટબોલમાં છે, પણ હર સ્થિતિ ત્યાં છે, પણ હર સ્થિતિ ત્યાં આનાથી ભિન્નપણાની સ્થિતિ છે. સમય બીજી પછી કહીશ, આત્મસભાની વાત પછી હું કરીશ, અત્યારે આ તો ફૂટબોલની વાત ચાલે છે. જયારે ચિત્તે સ્થિર પણ થઈશ, જયારે તારા ચિત્તમાં સ્થિર પણ જોઈશ, ત્યારે બીજી આગળની વાત પણ હું કરીશ. આગળની એટલે આત્માની સ્વભાવની સૂક્ષ્મ વાતો છે એ પછી કરીશ. સમય ખાસ કરીને પાત્રતા અને સત્પુરુષ અને સત્સંગનો વિષય મુખ્યપણે સમાજના આવનાર મોક્ષોને લેવા. પછી એમ માન્યું કે આ પાત્ર છે તો એને આત્માનો ઉદ્દેશ અને વ્યક્તિગત સંપર્ક હોવાને લીધે ક્રમ રાખ્યો છે, બોલવા માને છે. એટલે સ્વભાવભાઈ ને એમને શુદ્ધાત્માનો બોધ કર્યો. હવે અમે આત્મ પ્રાપ્તિ એટલે પરમાત્માના વિયોગ વિના જીવનું મુશ્કેલ છે એટલે વેદના ઉતરી છે અંદરથી. પરમાત્માથી દૂર નથી, પરમાત્મા તારી હેઠળ છે. બસ પછી અનુભવ થતા એને વાર લાગતી નથી. એ વાત પછી કહીશું. મૂળ સ્વરૂપમાં બોધ કરવાનો છે એ વાતો તને પછી કહીશું. પહેલા તો આ બધો નજીકના બે છું, દેહાર્થ છું, બે તે હું પણ છું, બે તે ભી પણ છું, કર્મ છું, ન કર્મ છું. આ બધું સામાન્ય વાત તો સમજી લે. આગળ વાત પછી કેટલી વાત છે સાંભળવા મેં કહ્યું છે. જયારે ચિત્તે સ્થિર કોઈને પણ લાગી પડે છે પરમ શુદ્ધ નિશ્ચય વિષય કીધું છે. પરમ શુદ્ધાત્મ દ્રવ છે એનો વિષય પણ આગળમાં સ્પષ્ટ છે, જ્ઞાની સ્પષ્ટ કર્યો છે. જીવની ચિત્તની સ્થિરતા નહીં હોવાને લીધે ગાય ઉપરથી ઉપરથી ચાલુ જાય છે. હા, સ્થિરતા માટેના સાધનો છે. પહેલા એને ચારે પડખેથી સિદ્ધાંતને સમજવો જોઈએ, વિજ્ઞાનને લક્ષ્યને આગમનું અધ્યયન કરવું જોઈએ. અને મારે એક આત્મા જોઈએ છે, બીજું કંઈ જોઈતું નથી, એ વિશિષ્ટ પાત્રતામાં એને આવવું જોઈએ તો એને ચિત્તની સ્થિરતા થાય. બીજું પણ જોઈએ છે, આ પણ જોઈએ છે અને તે પણ જોઈએ છે અને આત્મા પણ જોઈએ છે, એમાં ચિત્તની સ્થિરતા રહેતી એ તો પોતાના પૂર્ણતાના લક્ષ્ય જોઈ જોઈને છે. જ્ઞાન હોય છે એના કઈ વાતનો માન હતો એને કેમ લાગે છે? હું સમજો છું. પેલા મારી બુદ્ધિની આવાત નથી, હવે મારી બુદ્ધિની આવાત આવી છે. મને બુદ્ધિપૂર્વક સંપર્ક થાય છે, અને એનો નિષેધને નકાર આવતો નથી. તો પણ ત્યાં પ્રેક્ટિકલ સ્વરૂપ એવા વિના એ સ્મૃતિ ભાવના વિષય રહે છે અને એ સ્મૃતિને એક મળે જ્ઞાની એવી વિસ્મૃતિ કહી છે. સ્મૃતિને વિસ્મૃતિ કહી છે કેમ કે એ જોવે છે એની વિસ્મૃતિને નજીકમાં જોવે છે. એની સ્મૃતિ થઈ છે કાં તો આ ભાવમાં ભૂલી જશે, કાં તો ભગવાન પર છૂટા ભૂલી જવાની છે. એને કેટલું શોષણ બતાવે, કેટલું શાસ્ત્રની ધારણા આપે ભૂલી જવાનું. એટલે સ્મૃતિ વિસ્મૃતિ બરાબર છે. પરિણામ અવલોકન ની અંદર પોતાના ભોજન માટે પોતાના પરિણામ માટે આપણા પહોંચવાનું છે પણ યથાર્થ રસ્તે અંદરથી એની વિધિ છે, એની વિધિ એ કામ થાય છે, એની કાર્ય પદ્ધતિ છે, એ પદ્ધતિ સર કામ થાય છે. એમ ધ્યાન લગાવવાથી ધ્યાન થઈ જતું નથી, તો ધ્યાનની પ્રેક્ટિસ કરવાથી ધ્યાન થઈ જતું નથી. વસ્તુનું ઓળખાણ થયા પછી પરમ પદાર્થની આત્મામાં રહેલું જે પરમાત્મ તત્વ છે એનું ઓળખાણ થયા પછી ધ્યાનની સ્થિતિ. પ્રક્રિયા ધ્યાનની જ્ઞાન છે ને.
જય પરમ કૃપા શ્રી મહાદેવ.